बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो शब्दजेतरवात्मजं राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकं અને સામર્થ્ય યોગ એ ચાર યોગના જે પ્રકાર છે તે સંબંધમાં પ્રીતિ યોગનું મહાત્મ્ય બતાવ્યું છે. પરમાર્થ માર્ગની અંદર સાધના કરવા માટેનો જે કોઈ સાધક પ્રયત્ન કરે એનું પહેલું પગથિયું એ પરમાત્મા સાથેની પ્રીતિ છે, મોક્ષ માર્ગ સાથેની પ્રીતિ છે. જો એને પ્રીતિ ન હોય તો એ સાધનામાં આગળ વધી ન શકે. જે સંસારગત વાલપ છે એ સંસારગત વાલપ અસંસારગત કરે પરમાત્મા પ્રત્યે, સદગુરુ પ્રત્યે, મોક્ષમાર્ગ પ્રત્યે એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધક સાધનાના પગ ઉપર આગળ વધી શકતો નથી. પ્રીતિયોગ જેવો પોતાને કુટુંબીઓ પ્રત્યેનો, સ્નેહીજન પ્રત્યેનો સ્વજનો પ્રત્યેનો જે રાગ છે એવો પ્રેમ, એથી વિશેષ પ્રેમ પ્રભુ પ્રત્યે ન થાય ત્યાં સુધી એના જીવનની અંદર સાધક ભાવ જાગતો નથી. જ્ઞાનીઓએ બહુ સરસ વાત કરી છે, જ્યારે યશો વિજયજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જાઈ લખી એમાં લખ્યું છે પહેલી દ્રષ્ટિમાં જીવ આવે હજુ એને સંકેત પ્રાપ્ત થયું નથી, હજુ તો એ મિથ્યા દર્શનમાં છે, પરંતુ એ ચરમાવર્તમાં જીવ આવ્યો છે, હવે એનું પરિભ્રમણ થોડું ઓછું થયું છે. તો તે સમયે એની જીવનની અવસ્થા કેવી હોય, એની મનોસ્થિતિ કેવી હોય, એ મનોસ્થિતિની અંદર લખ્યું છે કે એના પહેલા ત્રણ ગુણ એના જીવનમાં પ્રગટ થાય છે, અભય, અખેદ અને અદ્વેષ. આ અદ્વેષ છે બહુ મોટું પરિવર્તન છે, જીવને અનંતકાળથી પરમાર્થ પ્રત્યે અને પરમાર્થના સાધનો પ્રત્યે જાણે અજાણે મનની અંદર બહુ સૂક્ષ્મપણે પણ દ્વેષ રહેલો હોય છે, પ્રેમ નથી, પ્રભુ પ્રત્યેનો પ્રેમ નથી, ગુરુ પ્રત્યેનો પ્રેમ નથી અને મોક્ષ માર્ગ પ્રત્યેનો પ્રેમ. આપણે અત્યારે પણ સંસારમાં ઘણા જીવોને જોઈ શકીએ છીએ. આપણે કહીએ કે અમે જઈએ છીએ પ્રભુના દર્શન કરવા, તો એને કોઈ ઉલ્લાસ ન હોય, એને કોઈ ભાવ પણ ન હોય, મનમાં મનમાં તો એમ જ માને કે વેસ્ટ ઓફ ટાઈમ છે, આ બાપાનું ફરી ગયું છે. કોઈ ગુરુની વાત કરો, કોઈ માર્ગની વાત કરો, તો આ એની પહેલી દ્રષ્ટિમાં પણ નથી, આ ગાઢ મિથ્યાત્વમાં છે. પહેલા ગુણસ્થાનક ઉપર હોય તો એનું મિથ્યાત્વ મંદ હોય, હળવું હોય, સહેજમાં એને બોધ પ્રાપ્ત થાય તો તરત જ પલટો આવે અને સમ્યક દર્શન થાય. તો અદ્વેષ અને એ પહેલી ભૂમિકા છે, અભય અખેદ અદ્વેષ, પ્રભુ પ્રત્યે એને દ્વેષ ન હોય એટલે પ્રીતિ હોય. આનંદ ગંજી એથી આગળ વધીને કહે છે કે એનો દ્વેષ મટી જાય પછી એને પ્રીતિ થવી જોઈએ. માત્ર દ્વેષ મટી ગયો છે એ ન ચાલે, હવે પ્રેમ થવો જોઈએ. તો એ પ્રેમનું આખું મહત્વ સમજાવે છે. એ કહે છે કે જેવું આ પરમાત્માનું સ્વરૂપ છે એવું જીવોનું પોતાનું આત્મ સ્વરૂપ છે. જેને આત્મા પામવો છે એને પરમાત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખીને એના પ્રત્યે પ્રેમ અને ભક્તિ કરવી જોઈએ. આ માર્ગ છે, આ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. એટલે એ વાત એમણે પૂરી કરી અને ત્યાં એ વાતને હજી કંઈ વધારે લંબાવી હશે, પણ ગમે તે અંતરાય આવ્યો એટલે એ લેખ અધૂરો રહી ગયો. પછી જ્યારે પાછું ફરીથી ઉપયોગમાં આવ્યા અને ફરી લખવાનું શરૂ કર્યું, પછી તો સીધા સ્તવનની જે ગાથાઓ છે એ ગાથાઓ ઉપરનું જ વિવરણ સીધે સીધું શરૂ કરી દીધું. અને બીજો ભાગ છે વિતરાગ સ્તવના. એ કહે છે વિતરાગોને વિશે, ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે, તેથી હવે હું બીજા કંથની ઈચ્છા કરતી નથી, કેમ કે તે પ્રભુ રિજ્યા પછી પણ છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે, પણ તે યોગ કોઈવાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે. આ પહેલી કડી છે એનું વિવરણ આપ્યું.
ઋષભજિનેશ્વર પ્રીતમ મા રે ઓર મેં ચાહો રે કન રીજ્યો સાહેબ સંગન પરિહરે રે ભાંગે સાદી અનંત ઋષભજિનેશ્વર પ્રીતમ મારે.
ઋષભદેવ મારા સ્વામી છે. હું હવે કોઈ બીજા પતિની સંસારમાં પ્રેમ સૌથી ઉત્કૃષ્ટ દાંપત્ય પ્રેમ પત્નીનો પતિ પ્રત્યે હોય છે, અને પ્રભુ એ પુરુષ છે અને ભક્ત છે એ ગોપી છે. એને પરમાત્મા સ્વામી જેવો, જેમ એક સ્ત્રીને પતિવત્તા સ્ત્રીને પોતાના પતિ પ્રત્યેનો જેવો પ્રેમ હોય છે, એવો પ્રેમ સાધકને ભક્તને પરમાત્મા પ્રત્યે ભાગવતમાં એને ગોપી ભાવે કહ્યો છે. તો કે છે, એ મારા સ્વામી છે, હવે હું બીજા કંઠની ઈચ્છા કરતી નથી. પતિવ્રતા સ્ત્રીનું આ એક લક્ષણ છે, અદ્ભુત એના ચારિત્રનું પાસું છે, કે એકવાર જેની સાથે એને પોતાનું સમર્પણ કર્યું તો હવે બીજા કોઈ કંઠની ધણીની ઈચ્છા ન કરે. અહીંયા કારણ આપે છે. કારણ એ કહે છે કે આ પ્રભુ રીઝ્યા પછી છોડતા નથી. આ પ્રભુનો યોગ થવો એની આદિ છે, શરૂઆત છે, પણ એનો યોગ ક્યારેય પણ નિવૃત્તિ પામતો નથી. એકવાર પરમાત્મા સાથેનો યોગ થયો તો ક્યારેય એ યોગ નિવૃત્તિ ન પામે. જ્યાં સુધી જીવ પરમાત્મા ન બને ત્યાં સુધી આ પરમાત્માનો યોગ એની સાથે હોય છે. એટલે કે એક જન્મના સ્વામી નથી, એક જન્મના કંત નથી, એક જન્મના ધણી નથી. આ તો જન્મો જન્મનો ધણી છે, કારણ કે હવે આ સંગ છોડે નહીં. તો કે છે, માટે એની સાથે થયેલો યોગ એ અનંત છે. જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્ય વૃત્તિ શુદ્ધ ચૈતન્ય ભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ આનંદ ગંજી દર્શાવે છે. સમગ્ર જગતથી ઉદાસીન થયું. પ્રભુ પ્રત્યે જ્યારે પ્રેમ થાય છે ત્યારે જગતના કોઈ સંગ સંબંધ કે સંયોગ પ્રત્યેનો પ્રેમ રહેતો નથી, એક પણ પદાર્થ પ્રત્યે પ્રેમ રહેતો નથી. અને શુદ્ધ પોતાનો ચૈતન્ય ભાવે પોતાના શુદ્ધ ભાવથી સમવસ્થિત ભગવાન, ભગવાન જેમાં સમવસ્થિત છે, ચૈતન્યમાં સમવસ્થિત છે, પ્રભુ ચૈતન્યમાં સમવસ્થિત છે, એમાં પ્રીતિમાન થાય છે અને એનો આનંદ દર્શાવે છે. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે મિલશુ કંત ને ધા એ મેળો નવી કહીએ સંભવે રે મેળો ઠામ ન ઠા ઋષભજિનેશ્વર પ્રીતમ મારો. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદગંજની ચૈતન્ય વૃત્તિ કહે છે કે હે સખી, મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે અને તે ભગવાન મને સર્વથી વ્હાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈની પણ પતિની ઈચ્છા કરું જ નહીં, કેમ કે બીજા બધા જન્મજરા મરણાદિ દુઃખે કરીને આકુળ વ્યાકુળ છે, ક્ષણવાર પણ સુખી નથી. તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યા બાદ સુખ સમાધિને પ્રાપ્ત થયા છે, માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી હે સખી મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છોડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં સાદી અનંત એટલે તે યોગ થયાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થવાનો નથી, માટે અનંત છે એમ કહ્યો છે. તેથી હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. પ્રભુ સાથે પ્રેમ થયા પછી પોતાની અંદરની શ્રદ્ધાને એ શ્રદ્ધારૂપી સખી, પોતાનો જ ગુણ છે શ્રદ્ધા ગુણ, હંમેશા પોતાની સાથે જ છે એટલે એને સખી શબ્દ વાપરે છે. અને અંદર જે વૃત્તિ છે ચૈતન્યની, જે વારંવાર ચલિત થઈ જાય છે, તો શ્રદ્ધા નામની સખી એ ચૈતન્ય વૃત્તિને કહે છે કે હવે સ્થિર થાય તું, તને તારા સ્વામીનો યોગ થયો છે. બીજા કદાચ સ્વામી તો કદાચ એનો વિયોગ થાય, કાળ હિસાબે એનો વિયોગ થાય, પરંતુ આ સ્વામીનો હવે કદાપી વિયોગ થાય નહીં એવા સમવસ્થિત ચૈતન્યમાં સ્થિત એવા પરમાત્મા છે. અને એનો આ સાદી અનંત એ સિદ્ધાંતના યોગે તને યોગ થયો છે એટલે એનો કોઈ દિવસ વિયોગ થવાનો નથી, માટે એનો યોગ અનંત છે એમ કહ્યું છે. હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. જો સાધનાનું પહેલું કદમ પ્રભુ સાથે થયેલો યોગ કદી નિવૃત્ત ન થાય. હજુ સંકેત પ્રાપ્ત થયું નથી, હજુ તો એને પ્રારંભ કર્યો છે, પણ પ્રારંભ કેવી રીતે કરવો, ક્યાંથી કરવો, એનું પહેલું પગથિયું શું? મારે આત્મકલ્યાણ કરવું છે, મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, મારે નિજપદને મેળવવું છે. કેવી રીતે મેળવવું છે? કોઈ નિજપદનું સ્વરૂપ ખરું? કોઈ આત્મ સ્વરૂપનું કોઈ દ્રષ્ટાંત ખરું? કોઈ ઉદાહરણ ખરું? તો એની સાથે જોડાઈ જા, એવી રીતે જોડાઈ જાજે કે કોઈ દી તારો સંગ છોડે નહીં, જેથી કરીને કોઈ દિવસ તને વિયોગ નહીં થાય. સંસારનો યોગ થશે તો પણ પ્રભુનો વિયોગ નહીં થાય. સંસારના યોગમાં કદાપી તું ભટકી જઈશ, પણ આ પ્રભુ સાથે હોવાને કારણે તને બહાર ખેંચી લેશે, તને ફરીથી તારા રસ્તા ઉપર મૂકી દેશે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, અનંત કાળથી આ જ રીતે આથડ્યો છે કે કોઈ સાથીદાર નહોતો, કોઈ સ્વામી નહોતો, અને એને કારણે થઈને સંસારનો મોહ, સંસારની માયા જ્યારે જ્યારે લાગી ત્યારે જીવ ભટકી ગયો. આ ભટકવામાંથી કોઈ એને પાછો મૂળ રસ્તા ઉપર લાવનાર કોઈ નહોતો. એકવાર જો પ્રભુનો યોગ કરવામાં આવે, પ્રભુનો યોગ જો થાય, તો એનું પરિણામ એ આવે કે જીવને એ યોગ અનંત સ્વરૂપમાં રહે, એ સાહેબ કદી તારાથી છૂટો નહીં પડે. તો મને, હું જ્યાં સુધી મારા યાત્રા ભટકણ છે ત્યાં સુધી કોઈ મને આવો સથવાર મળે, કોઈ સાથી મળે, કે મંઝિલ ન મળે ત્યાં સુધી એ છૂટો ન પડે. આવો સાથ, આવો સથવાર આ પરમાત્મા છે. પ્રારંભ પ્રભુ સાથેનો પ્રીતિ યોગ, અને એ પ્રભુ એને જ્યારે પસંદગી કરવી ત્યારે જૈન શાસને સરસ શબ્દ આપ્યો છે, નમો અરિહંતાણમ. અરિહંત પરમાત્મા કોઈ નામ નથી, ઋષભદેવ નથી, કુંથુનાથ નથી, શાંતિનાથ નથી, પાર્શ્વનાથ નથી. જે સમયે જીવ આ ભવચક્રમાં હોય તે સમયે જે જીવાત્મા અરિહંતના રૂપની અંદર છે, જીન બન્યો છે, પૂર્ણ વિતરાગ થયો છે, સર્વજ્ઞ થયો છે અને મોક્ષ માર્ગને ઉજ્જવળ કરવાની દેશના આપી રહેલ છે, આ અરિહંત પરમાત્મા છે, સયોગી પરમાત્મા છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થઈ છે, આવા પ્રભુ એનું ઓળખાણ છે. તો પહેલા પ્રીતિ પ્રભુ સાથે કર, પછી પ્રભુનો ફિરસ્તો, પ્રભુના માર્ગે ચાલનારો, પ્રભુને ઓળખાવી શકે એવો એ સદગુરુ પછી આવશે. પ્રભુને પકડ, આ યોગનું આ એક સ્વરૂપ છે મહત્વનું, કે પેલા પ્રીતિયોગ પ્રભુ સાથે થાય છે, પછી એ પ્રભુને જે પૂજનારો છે, એ પ્રભુની માનનારો છે એને પકડજે. એ આગળ વધ્યો હશે તો તને માર્ગદર્શન કરશે, નહીં તો જુઠ્ઠા દેવનો આરાધક એવો કોઈ ગુરુ મળશે તો કુગુરુ સિવાય એનું બીજું કોઈ સ્વરૂપ નહીં હોય, એ લૂંટી લેશે. કારણ કે એને જ વિતરાગતાનું ભાન નથી, એને જ વૈરાગ્યનું ભાન નથી, એને મોહ રહિત અવસ્થા એની સમવસ્થિત થઈ જ નથી, એનો સૂક્ષ્મ પ્રકારની મોહની પ્રકૃતિ એના જીવનમાં આરંભ સમારંભ સ્તુતિ પ્રશંસા પૂજા સત્કાર સિદ્ધિ પ્રસિદ્ધિ અનેક રૂપની અંદર હજી એ ફર્યાજ કરે છે, ફર્યાજ કરે છે. એ જીવનો સથવાર ક્યારેય થઈ ન શકે. એટલે કૃપાળુદેવે 837ના પત્રમાં કીધું કે જે વિતરાગ દશાનો ઉપાસક છે, નિરંતર જે કૈવલ્ય દશાનો ઉપાસક છે અને એ પ્રમાણે જેની દિન પ્રતિદિન ઉત્તરોત્તર ચડતી વધતી સાધના છે, એવો સર્વવીરતી સ્થાન ઉપર રહેલો સાધક એ ગુરુ બની શકે, એની શરતો આપી, એનું ઓળખાણ આપી. એટલે અહીંયા પેલા વિતરાગ પરમાત્મા, અરિહંત પરમાત્મા, આખા નવકાર મંત્રનો પ્રારંભ અરિહંત પરમાત્માથી થાય છે અને જગતને મોક્ષનો માર્ગ પ્રકાશિત કરનાર જો કોઈ તત્વ હોય તો તે અરિહંત પરમાત્મા છે. તો કે છે, એનો કોઈ દિવસ વિયોગ નહીં થાય. બસ હવે મોક્ષ થવો હોય ત્યારે થશે, મુક્તિ થવાની હશે ત્યારે થશે, પણ મુક્તિનો રાહબર, મુક્તિનો સાથી, મુક્તિનો માર્ગદર્શક એની સાથે કરેલો છે પ્રેમ, એટલે કોઈ દિવસ હવે એનો વિયોગ નહીં થાય. તો આવો તું સાથી, આવો તું સ્વામી શોધી લેજે. આનંદ ગંજી કહે છે, આ ઋષભદેવ પરમાત્મા એટલે કે તીર્થંકર એ મારા સ્વામી છે. તીર્થંકર જેણે તીર્થની સ્થાપના કરી, એવા તીર્થંકર પરમાત્મા તારે તે તીર્થ જગતના જીવોને તારવાને સમર્થ છે. વિતરાગ સ્વરૂપ પરમાત્માનું એ તારક પરમાત્માનું સ્વરૂપ છે. તારક જોવા જોઈએ, ક્યાંય રિદ્ધિ સિદ્ધિમાં અટવાયા, ક્યાંય લોભ લાલચમાં અટવાયા તો આવું તત્વ મળશે, પણ મારક મળશે, આત્માનો ઘાત થશે, આત્માનું કલ્યાણ નહીં થાય. બહુ જીવે સમજવું પડે, સાધકે સમજવું પડે. એટલે કૃપાળુદેવે લખ્યું છે કે આનંદગંજીની 24 કંઠસ્થ કરવી અને એના અર્થનું વારંવાર ચિંતન કરવું. કેમ કે આનંદગંજ 24 એ મોક્ષ માર્ગ માટે આખો યોગ છે અને એ યોગની અંદર પ્રીતિ યોગથી પ્રારંભ થાય છે. બીજી કડી, કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલશુ કંત ને થાય એ મેળો નવી કહીએ સંભવે, મેળો ઠામ ન થાય ઋષભજીને સ્વર પ્રીતમ માહરો રે. જગતનો નિયમ બતાવે છે, જગતનો વ્યવહાર કેવો છે. હે સખી, આ જગતને વિશે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી, અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડેક ઉપાયો વિશે તને કહું છું. કોઈ એક તો પતિની સાથે કાસ્ટમાં બળવા ઈચ્છે છે કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પોતાના કર્મ અનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઈચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિત્તામાં બળી મરવા ઈચ્છે છે, તો પણ તે પોતાના કર્મ અનુસાર દેહને પ્રાપ્ત થવાની છે. બંનેને એક જ સ્થળે દેહ ધારણ કરે અને પતિ પત્ની રૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી, એટલે તે પતિનો વિયોગ થયો વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમકે તેનું ઠામ ઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ટ ભક્ષણ કરે છે, એટલે પંચાંગનીની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ટને હોમી તે અગ્નિનો પરિસ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું. પણ તે સમજવું ખોટું છે, કેમકે પંચાંગની તાપમાં તેની પ્રવૃત્તિ છે. તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાના કારણો જાણી તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યારે પામશે. તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામ ઠેકાણું નથી. સંસારનો દસ્તુર, સંસારનો વ્યવહાર એક એવી ભાવના શાસ્ત્રની અંદર ધીરે ધીરે આવી, વિકૃતિઓ આવી, સમાજની અંદર અનેક પ્રકારની શિથિલતા આવી, ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, હવે તું જ મારો ધણી અને મને હવે કોઈ કાળે પણ એનો વિયોગ ન થાય, સાત સાત ભાવની આવી કલ્પનાઓ પણ ચાલતી હતી. અને એક સમાજની અંદર એક એવી પરંપરા શરૂ થઈ ગઈ અંધશ્રદ્ધાની કે આ રીતે જો એની સાથે રહેવું હોય તો પતિનું મૃત્યુ થાય એટલે છેટું ન પડી જાય, એટલા માટે થઈને આ પતિ એની ચિત્તા ઉપર, આ પત્ની પતિની ચિત્તા ઉપર કાષ્ટ ભક્ષણ કરી સળગી મરતી હતી. આનંદ ગંજી કહે છે કે તોય આવા મેળાપનો સંભવ નથી, એ જાણતા નથી. આ તો 300 વર્ષ પહેલાં હજુ આ દેશની અંદર સતી સ્ત્રીની પ્રથા હતી, અને હજુ અપવાદરૂપ ઘટનાઓ તો બનતી જ રહે છે. અંધશ્રદ્ધા કેટલી બધી છે, અને હજી સંસારની અંદર મોહ જે છે ને એ ગાઢ છે, તીવ્ર છે. એનું કારણ એ છે કે બસ જન્મો જન્મ અમે તો પતિ પત્ની રહીએ, અને આમ થાય ને તેમ થાય ને આવી રીતે રહીએ, આમ રહે ને આ હજી ગાનપણ હજી કોઈનું હજી ખસતું નથી, કારણ કે એને ખબર નથી કે જીવ જ્યારે દેહ છોડે છે ત્યારે જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે પોતાના કર્મ અનુસાર દેહને પ્રાપ્ત કરે છે. નવો દેહ જે પ્રાપ્ત થાય છે એ એના કર્મ અનુસાર એની ગતિ બદલાય, એની યોની કંઈ જુદી હોય, એની કાયા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં ગમે ત્યાં હોય. અને પત્ની પણ જ્યારે ભલેને ચિત્તામાં બળી મરે તો પણ એ પણ પોતાના કર્મ અનુસાર દેહને ધારણ કરે છે. કોઈ એવો નિયમ નથી કે બંને એક જ સ્થળે અને પતિ પત્ની તરીકેના સંયોગને પામે, એવો કોઈ નિયમ નથી. એટલે પતિનો વિયોગ થયો એટલે એ યોગનો હવે કોઈ સંભવ જ નથી. પરમાત્મામાં કૃપણદેવે કહ્યું, આનંદગંજીએ કહ્યું કે પરમાત્માનો યોગ થયા પછી વિયોગ કોઈથી થવાનો જ નથી, અનંત છે. પણ વ્યવહારમાં જે પતિનો યોગ છે એની અંદર એકવાર વિયોગ થયા પછી યોગ થવાનો કોઈ સંભવ નથી, હવે કોઈ વાર ન મળે. બંનેના કર્મ જુદા, બંનેની ગતિ જુદી, બંનેની યોની જુદી, બંનેના ક્ષેત્ર જુદા. શુભ અશુભ કર્મના કારણે જીવો પોતાની ગતિ અને દેહને પ્રાપ્ત કરે છે. આ વિતરાગ વિજ્ઞાન સિવાય ક્યાંય નથી. આટલી સમસ્ત વૈજ્ઞાનિક રીતે કે વળગી રહ્યોમાં ખોટે ખોટા એકબીજાને, મોહમાંથી છૂટા પડો, આ કોઈ ભવ ભવાંતરની અંદર સાથે આવી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. માટે ખોટું આર્ત ધ્યાન નહીં કરવાનું, રૌદ્ર ધ્યાન નહીં કરવાનું, કારણ કે આ યોગ અસંભવ છે. એ મેળાપને એ મેળો નવી કહીએ સંભવે રે, આનો સંભવ જ નથી. આ મેળો થવાનો, આ મેળાપ થવાનો કોઈ સંભવ નથી. અને એક બીજી કલ્પના કરી કે જે સંન્યાસી સાધુઓ બાવાઓ થયા એને પણ પ્રભુ સાથે પ્રેમ કરવો હતો, તો એણે પ્રભુ સાથે સમીપ જવા માટે થઈને એણે તો પોતે પંચાંગની સળગાવીને એ ચારે બાજુ ધૂણી ધખાવે અને અલખનો ધૂણો ધપે અને કાષ્ટને હોમ્યા કરે જીવનભર સુધી અને બસ અગ્નિ ઉતાપના લીધા કરે અને એમ સમજે છે કે અમે આ પરમેશ્વરને પામીશું. આ સમજવું પણ ખોટું છે, કેમ કે પંચાંગની તાપવામાં એની પ્રવૃત્તિ છે, એને પતિનું સ્વરૂપ જાણે છે પણ એ પતિનું સ્વરૂપ નથી. અને એ કારણની ઉપાસના ન કરવાને કારણે એને પરમેશ્વર પતિ ક્યાંથી મળશે? કારણ વિના કાર્ય કદાપી ન મળી શકે. એની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે તેવા જ પ્રકારની ગતિને તે પામશે. એની મતિ આવા જૂઠ અસત્ય એવા સ્વભાવમાં જ પડી હોય. ઘણા લોકોની મતિમાં કેટલું બધું અસતની શ્રદ્ધાઓ હોય છે, આનું આમ થશે ને આનું આમ થશે ને આનું આમ. અરે ભાઈ, એનો કોઈ આધાર છે? કોઈ સર્વજ્ઞએ કહ્યું છે? આપણી મિથ્યા માન્યતા અને મત એના આધાર ઉપર આપણી પાસે કેટલી બધી મિથ્યા માન્યતાઓ છે કે આનું આમ જ થાય, આનું આમ જ થાય, કશું જ ન થઈ શકે. કોઈની પણ ગતિ સદગતિ એના શુભાશુભ કર્મના કારણે થાય કે તું દાનપુર કર એના કારણે થાય, શું લાગવું પડે? માની લીધું છે, પુરોહિતનો ધંધો જોરદાર ચાલ્યો, બ્રાહ્મણોનો ચાલ્યો, કોઈના વતી જાપ કરાવે ને કોઈના વતી યજ્ઞ કરાવે ને કોઈના વતી દાન કરાવે ને કોઈના વતી શ્રદ્ધા શ્રાદ્ધ કરાવે ને કોઈના વતી સરામણ કરાવે ને, અને લોકો ગાંડાની જેમ કર્યા કરે, કારણ કે એટલી બધી અજ્ઞાનમૂલક એની માન્યતા જડ એવી મગજમાં ભરાઈ ગઈ છે. 100-200 વર્ષ પહેલાં મરી ગયેલા પૂર્વજો ક્યાં હશે, કેટલા ભાવ કર્યા હશે કાંઈ ખબર નથી, અને અહીંયા તીર્થસ્થાને એનું સરામણું કરવા જાય અને કાંઈ એનું કોઈ પણ પ્રકારનું દાન કરવા માટે, હવે આમ કરીએ એટલે પૂર્વજોને આમ મળશે, પૂર્વજોની મુક્તિ થશે. અરે એની મુક્તિ પોતે ન કરી શકાય તો આપણા થકે એની મુક્તિ થાય? તું તારી મુક્તિ કરતો ઘણું છે પણ મુક્તિના માર્ગની જ ખબર નથી, ક્યાંથી કરે પોતાની મુક્તિ? એ કેટલી અંધશ્રદ્ધાઓ, કેટલી માન્યતાઓ, જેવી જેની મતિ છે એના સ્વભાવમાં પરિણમી છે એવી મિથ્યામતી આપણા સ્વભાવમાં પરિણમી છે. ક્યારેક આપણી સાથે પણ ઘણા ડાયા લોકોને વાત કરવી જોખમ છે, કોઈ વાતે સમજે નહીં, એને સમજાવવો આકરો છે. અભિમાન, અહંકાર, રાગ, દ્વેષ, મિથ્યા આગ્રહ, પર પદાર્થની અંદર પોતાપણું માને, આ મારું, આ હું આમ કરું, ધર્મના સ્થાનમાં યાદ દશા, કાંઈ સુધારો નહીં. આવી મતીથી ઘેરાયેલા લોકો મોક્ષ માર્ગ કેટલો કઠિન છે, પ્રારંભ થવો પછી વાંધો નથી, પ્રારંભ થવો કઠિન છે. કારણ કે આ પોતાના મતાર્થમાંથી નીકળવું બહુ આકરું છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની 142 ગાથાની રચનામાં 10 ગાથા મતાર્થીના લક્ષણ લખ્યા. સાહેબ, તમે બધું ધર્મનું ને આત્માનું ને પુરુષાર્થનું સ્વરૂપ સમજાવો ને આ મતાર્થનું સ્વરૂપ સમજાવવા બેઠા? તો કે આખા જગતના જીવો મતાર્થમાં સપડાયેલા છે, આનો મતાર્થ નહીં જાય જ્યાં સુધી, ત્યાં સુધી એ આત્માર્થમાં પ્રવેશ નહીં કરી શકે. હોય મતાર્થી તે મને થાય એના આત્મલક્ષ થાય જ નથી, એને લક્ષ્ય જ નહીં થાય. કેમ કે એની મિથ્યા માન્યતામાં કેટલીય જૂઠી માન્યતાઓ ભરાયેલી છે કે હું આમ કરીશ ને આમ કરીશ ને, આને દાન દઈશ ને, અહીંયા જાત્રાએ જઈશ ને, અહીંયા તર્પણ કરીશ ને, અહીંયા અર્પણ કરીશ ને, આવું બધું ઘણું ઘણું એના મગજની અંદર છે. મિથ્યા અભિમાનની અંદર આ જીવ રાચી રહ્યો છે. આ કેવી રીતે સમજે? એટલે લખ્યું કે લક્ષણ કહ્યા મતાર્થીના. કોઈ પૂછશે કે હે રાજચંદ્રજી, તમે આત્મસિદ્ધિ જેવા ગ્રંથની અંદર શાસ્ત્રમાં આ મતાર્થીના લક્ષણમાં 10-10 ગાથા આપી દીધી? એક તો 142 બહુ ટૂંકામાં ટૂંકું બધું તમારી વાત, તો 10 તો બચાવવી હતી. લક્ષણ કયા મતાર્થીના? મતાર્થ જાવા કા છે. આ મતાર્થ નહીં જાય ત્યાં સુધી જીવ આત્માર્થના માર્ગે પગરવ કેમ કરશે? આ મતાર્થથી છૂટશે નહીં. આવી મિથ્યા મતીથી ગ્રહાયેલો મલિનાથ સ્વામીના સ્તવનમાં આનંદગંજી લખ્યું છે કે બધી મિથ્યા મતી અપરાધણ જાણી કાઢી ઘરની બારે રે. સંકિત જ્યારે આવ્યો ત્યારે મેં મિથ્યા મતીને અપરાધણ કુલટા વેસ્યા જાણીને મારા ઘરની બહાર કાઢી, કારણ કે હવે આ સદવૃત્તિ આવી છે, નહીં તો એને રહેવા નહીં દે. મિથ્યા મતી અપરાધણ કુલટા સ્ત્રીની જેમ એ તમારો કબજો લઈ લેશે. મોહક અને મારક છે એનું સ્વરૂપ, એ સદવૃત્તિને દાખલ નહીં થવા દે, એના તરફ શ્રદ્ધા નહીં કરવા દે. એટલે મલિનાથના સ્તવનમાં, આખું સ્તવનમાં એ જ વાત આવે છે. તો અહીંયા કહે છે કે આવું જેવી મતી એના સ્વભાવમાં પરિણમી છે તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામ ઠેકાણું નથી. મેળો ઠામ અને ઠાય, ભાઈ આ મેળો કદી સંભવી શકે એમ નથી, એનું કોઈ ઠામ ઠેકાણું નથી. ત્રીજામાં કહે છે, કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે, પતિ રંજન તન તાપ, એ પતિ રંજન મેન વિચિત ધર્યું રે. રંજન ધાતુ ઋષભજને સ્વર પ્રીતમ મારો રે. હે સખી, આ આનંદગંજી પોતાની શ્રદ્ધારૂપી સખી સાથે વાત કરે છે કે જોજે મિથ્યા મતમાં અટવાઈ જતો નહીં. હે સખી, કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારના તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે, એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી. પતિને રંજન કરવાને તો બંનેની ધાતુનો મેળાપ થવો તે છે. સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રિઝવવા ઈચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવ અનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂળપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે ક્ષુધાદિ તાપની પ્રાપ્તિ થાય તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપ અનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારના તપ તપીને કષ્ટ સેવે તો પણ તે ભગવાનને પામે નહીં. કેમ કે જેમ પતિ પત્નીનો ખરો મેળાપ અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે તેમ હે સખી, ભગવાનમાં પણ આ વૃત્તિને પતિપણું સ્થાપિત કરી અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુ મેળાપ કરવો જ યોગ્ય છે. અર્થાત જે ભગવાન તે ભગવાન જે શુદ્ધ ચૈતન્ય ધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધ ચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂળ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે અને તે જ ધાતુ મેલાપથી ભગવાનરૂપ પતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. બહુ સુંદર વાત લખે છે. એક તો પતિના મૃત્યુથી એની ચિતામાં સળગી રહેવાનું આવો ઉપાય કરે છે, બીજો મયરો નથી પતિ ત્યાં સુધી પતિને પ્રસન્ન કરવા એને રિઝવવા જાત જાતના કષ્ટ સહન કરે અને તપ કરે છે. વટ સાવિત્રીનું તપ કરે, કડવા ચોથનું તપ કરે, કે જે કરવું એ કંઈક કર્યા કરે. નાટક અને ચાડાનો તો આ કોઈ દશા માને બોલાવી લે ને કંઈક માને બોલાવે ને નવરાજ ન થાય. હજી તો પરણી નથી, પતિ નથી આવ્યો ત્યાંથી શરૂ કરાવી આ સમાજ. મૂળાકાતનો તપ કરો, તારો તને આવો ધણી મળે. વૃક્ષને સૂતરના તાતના વીંટવા જાય કોઈ અર્થ વિનાની કેટલા પ્રકારના ઉપાય કરે. સેના માટે? પતિને પ્રસન્ન કરવા માટે. પણ કે જે આ માર્ગ પતિને રાજી કરવાનો મેં ગણ્યો નથી. કોણ કહે છે? આનંદગંજી એની શ્રદ્ધારૂપી સખીને કહે છે કે જોજે, તું આવામાં અટવાઈ જઈશમાં. એક સંસારનો દાખલો અને પછી પરમાર્થનો દાખલો બંને સમજવાના છે. પતિને રંજન કરવા માટે તો ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરીને પતિને ખુશ કરવા પ્રયત્ન કરશો, પણ સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવ અનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂળપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને માત્ર એને આ તાપ સહન કરવો પડે, કષ્ટ સહન કરવું પડે. સંસાર જીવનની અંદર દાંપત્ય પ્રેમનું આ આનંદગંજી પણ છે સાધુ, વિતરાગી સાધુ છે, લગ્ન નથી કર્યા પણ બધું જાણે છે, સંસારની રસમ જાણે છે કે બંને વચ્ચેનો સુમેળ ક્યારે રહે, પતિ પ્રસન્ન ક્યારે થાય. તો કે જ્યારે પતિની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ અનુસાર એના સ્વભાવ અનુસાર સ્ત્રી પણ પોતાની પ્રકૃતિ બદલે. કાળી કજિયારી હોય, રોજ ઉઠીને હવારના પૂરમાં ઝઘડો માંડવો હોય, એ પતિને પ્રસન્ન કેવી રીતે કરે? બોલતા વેણ કોઈ બોલવાનું કંઈ ઠેકાણું જ નહીં, હાલતા ને ચાલતા વિચાર્યું વગર વિચાર્યું, સમજ્યા ન સમજ્યા, વાતની ખબર હોય ન હોય, બસ પાણા જ મૂકે પડતા અને વિચાર કરે કે અમારા પતિ અમારા ઉપર પ્રસન્ન થતા નથી. ન થાય. સંસારનો નિયમ છે, સ્ત્રીને સમર્પણ હોવું જોઈએ. આ સમર્પણનો અર્થ શું થયો? એનું મમત્વ, એનું મારાપણું, એનું હઠ, એની જીદીપણું, એનો આગ્રહ, આવું બધું કળાકૂટ લઈને બેઠા જોઈને કંકાસ કૈરા જ કરે તો પતિની પ્રસન્નતા કેવી રીતે થાય? એને એ ઢાળવી પડે પોતાની પ્રકૃતિને, એ સ્વભાવમાં ઢાળવી પડે. આ જ્ઞાની પુરુષ વ્યવહારનો નિયમ સમજાવે છે કે એ જો પતિની પ્રકૃતિના સ્વભાવ અનુસાર ન કરી શકે ત્યાં સુધી એ પ્રકૃતિના પ્રતિકૂળપણાને લીધે પોતે વિરુદ્ધ જ છે. પોતાનો પ્રકૃતિનો જે સ્વભાવ છે એનાથી વિરુદ્ધ જ ચાલવું, ને ઘણાને ડાયા એવા હોય કે તમને ખબર ન પડે, અમે બધું જાણીએ. હવે એ તો પછી પોતાની કડાકૂટ કોઈ દી મૂકે જ નહીં અને આ ઘરમાં કોઈ દી શાંતિ થાય નહીં. જેને શાંતિ રાખવી, જેને સમાજનું ઝઘડ બહારનું થવું હોય થાય, પણ હવે એમની ઈચ્છા નથી, મારે નથી કરવું, વાત પૂરી થઈ ગઈ. કબીરજી પાસે એક જણ આવ્યો યુવાન, કે સાહેબ મારે લગ્ન કરવા કે નહીં? ખરે બપોર આવ્યો. કબીરજીએ કીધું, સાંભળો છો? સાંભળો છો કોના માટે કહેવાય? તો કબીરજીના પત્ની બાજુના રૂમમાં હતા, એને કીધું. તો આવીને બોલે, શું છે? તો કે દીવો લાવજો. તો દીવો પ્રગટાવી અને કબીરજીના મેજ ઉપર મૂકી ગયા. થોડી વાર થઈ અને પછી, સાંભળો છો, આ દીવો હવે બુઝાવીને લઈ જાઓ. એ લઈ જાઓ. ઓલો યુવાન વિચાર કરે છે કે ખરે બધાને આટલો આટલો ઉજાસ છે અને આ કબીર સાહેબે દીવો મંગાવ્યો, આનો અર્થ કંઈ સમજાયો નહીં. પણ એને વધારે આશ્ચર્ય તો એ થયું કે ઓલીએ જબરી છે, એ પાછી પૂછતી નથી કે અત્યારે તમારા દીવાનું શું કામ છે, ફરી ગયું છે તમારું, કાંઈ અક્કલ છે, કાંઈ વિચાર છે, આવું કીધું ને? અને દીવો કરીને મૂકી ગઈ. મૂકી તો ગઈ, તોય શબ્દ એક બોલી નહીં. અને ગઈ ત્યારે પાછો દીવો આજ્ઞા કરી એટલે બુજાવીને લઈ ગઈ. તો કહેતી નથી કે આ જો લઈ જ જવો હતો શું કામ મને હેરાન કરી. આ તમારે અમને હેરાન જ કરવા છે, આમ જ કરવું છે, આવું નહોતું કરવું. તો આવું કાંઈ શબ્દ ન બોલે. યુવાને કીધું, સાહેબ મારો પ્રશ્ન તો છે લગ્નનો, પણ બીજો પ્રશ્ન છે કે આ ઘટના બની એનું મને રહસ્ય સમજાણું નહીં. કબીર સાહેબ કે એટલા જ માટે કે જો આવી પત્ની તને મળે તો લગ્ન કરજે, અને નહીં તો વિચાર માંડી વાળજે. જો કજિયાળીને કંકાસખોર પત્ની હોય તો તારો ભાવ બગડી જવાનો છે, કેમ કે એને સમર્પણ કરવું નથી. અને તારામાં સમર્પણ કોઈ દી આવશે નહીં, કેમ કે તું પુરુષ છો. આ સાયકોલોજીકલ છે, આમાં કંઈ તર્ક ને એનું નથી, એમાં કંઈ ભારતનું બંધારણ લાગુ નથી પડતું કે બધા સમાન છે. જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ છે, સ્વભાવ છે, એ નારી જાતે જોડાયેલો છે, પુરુષ જાતિ સાથે જોડાયેલો છે, એના અમુક પ્રકારના લક્ષણો છે. તો એને તર્ક કામ ન કરે, તર્કથી એ પ્રશ્નનો જવાબ કોઈ દિવસ ન મળે. એનો સ્વભાવ ઓળખતા આવડે, જો તત્વદ્રષ્ટિથી જોતા આવડે કે તત્વદ્રષ્ટિ એ છે કે નારીને સમર્પણ એ એનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ. નારીના જીવનનું શ્રેષ્ઠ ભૂષણ કયું? તો કે એમનામાં રહેલું સમર્પણ. એ જેટલી સમર્પણમાં ઓછાય એટલા પ્રમાણમાં એનું જીવનની અસફળતા. એટલે કે છે કે એ તેમ મુમુક્ષુની વૃત્તિ. હવે મુમુક્ષુને પણ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવા છે, તો એને પતિપણે પ્રાપ્ત ભગવાનને કરવા હોય કે ભગવાન મારા પતિપણે રહે અને મને સુખ આપે, પ્રસન્નતા થાય મારી, અને કોઈ કાળે તેનો વિયોગ ન થાય, જેમ આ સ્ત્રી પણ ઈચ્છે છે કે મને મારા ધણીનો વિયોગ ક્યારેય ન થાય, એ કરવું હોય તો તો એને ભગવાનના સ્વરૂપ અનુસાર વૃત્તિ કરવી જોઈએ, પોતાની વૃત્તિને ઢાળવી જોઈએ. ભગવાન કયા સ્વરૂપમાં છે? શુદ્ધ ચૈતન્ય. ભગવાન શુદ્ધ ચૈતન્યમાં સમવસ્થિત છે, જરાય આઘા પાછા થતા નથી, સ્થિર છે. એમ તમે પણ પ્રભુની ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય વૃત્તિ સાથે એકાકાર થાય અને પ્રભુ સાથે પ્રેમ બાંધો તો બંનેની પ્રકૃતિનું મિલન થયું, બંનેના સ્વભાવની એકરૂપતા થાય ત્યારે અભેદ નિર્માણ થાય છે. કૃપાળુદેવે કહ્યું, અભેદ ભાવે પરમાત્માને નમસ્કાર. આનંદગંજીએ પણ ગાયું, જીન થઈને જે જીન આરાધે તે સહી જીનવર હોવે. દેવચંદ્રજીએ કહ્યું કે જીન પૂજનારે તે નિજ પૂજનારે. પ્રભુની પૂજા છે, તું તારી જ પૂજા કરસ, તારા જ ચૈતન્ય તત્વની કરસ. પણ એક જ એની અંદરનું રહસ્ય આ છે કે તે તારી વૃત્તિને પરમાત્માના સ્વભાવ વૃત્તિમાં વિલીન કરી દીધી, એટલે પોતાપણું કંઈ રાખ્યું નહીં. હવે મારું પોતાપણું તો એ સંસાર સાથે સંકલિત છે, મોક્ષની અંદર તો મારા સ્વભાવ સિવાય મારું કોઈ પોતાપણું નથી, અને પ્રભુ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત થયા છે. તો પ્રભુની અંદર જોતા જોતા એની આલંબન લઈને મારા તમામ પ્રકારની જે વિકૃતિઓ છે એ વિકૃતિઓને હું ટાળું અને પરમાત્મા સાથે એકરૂપ કરું તો પરમાત્મા સાથે મિલન શક્ય છે. એમ સ્ત્રીને પણ વ્યવહારમાં આ મિલન શક્ય છે. એક જ ઉપાય છે, ગમે તેટલા ચોપડામાં સો સુખી થવાનો માર્ગ કાંઈ નથી. જે કાંઈ પોતાના પતિની પ્રકૃતિ છે એની સાથે જેનું મેળાપ, રંજન ધાતુ મેળાપ, આ ધાતુ એટલે એનો સ્વભાવ પ્રકૃતિ, એનું જે કેરેક્ટર છે છે જે એની સાથે મેળ મળી ગયો. ઘણીવાર આપણે જોયું છે એવા દંપતી કે બેયની બરોબર બધી ડિગ્રી એ બધું મેળ મળી જાય, ગાંડા હોય ને તો બે ગાંડા હોય, અને હાલે એમાં વાંધો, કોઈ જ ઝઘડો ન હોય. આપણે એમ દેખા તો ગજબ ના છે, પણ એની પ્રકૃતિનો મેળ થઈ ગયો છે. અને એક ડાયો ને એક ગાંડો હોય તો બે દુઃખી જિંદગીભર, બે દુઃખી. અહીંયા એ પ્રકૃતિનો સિદ્ધાંત આપીને એ કે જે ભગવાનમાં વૃત્તિને પતિપણું સ્થાપન કરીને તે અચળ રાખવું હોય તો જ તે ધાતુ મિલાપ કરવો યોગ્ય છે. અને ભગવાન જે શુદ્ધ ચૈતન્ય ધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધ ચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂળ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે. ભગવાનનો સ્વભાવ અને આપણા સ્વભાવમાં પ્રતિકૂળતા આવે તો અભેદતા ઊભી થાય ખરી, પ્રભુ સાથે મિલન થાય ખરું, તો કે ક્યારેય ન થાય. આપણે ભણતા ત્યારે ભૂમિતિનો એક વિષય હતો, એમાં ત્રિકોણ એક રચના અને બે ત્રિકોણને સરખા કરવા માટેની એક આવી કોયડો આપે કે બે ત્રિકોણ સરખા ક્યારે થાય, તો એની બધી બાજુ અને બધા ખૂણા જો મળતા હોય, એક જ ડિગ્રીના બાજુઓ બધી એક જ લંબાઈની હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય, પ્રમેય મળી જાય. એમ સ્ત્રી પુરુષ, પતિ પત્ની એ દાંપત્ય પૂરેપૂરું ક્યારે બને? તો કે બંનેનો મેળ ખાય ત્યારે. પછી આ ઓછી સમજણવાળું છે તો ઓલાય ઓછી સમજણવાળા, એમાં કાંઈ વાંધો નહીં, એનો વાંધો નથી. સમજણ ઓછી વધતી એનો કોઈ વાંધો નથી, એ ક્યાંય વચમાં આવડું આવશે નહીં, પણ એકરૂપ હોવું જોઈએ. એની બધી બાજુઓની લંબાઈ એક અને બધા ખૂણા પણ એક. જરાય જો આડું અવડું થયું તો એને માટે એડજસ્ટ કરવાનું, તો કોણ એડજસ્ટ કરે? તો સમર્પણ સ્ત્રીને ભાગે છે, એણે કરવાનું. એવી રીતે અહીંયા હવે ભગવાનને કહેવાય કે મારામાં રાગ દ્વેષ ઘણા છે અને તારા સ્વભાવમાં થોડોક ફેરફાર કરને, મારે તારી સાથે એકરૂપ થવું છે. મારામાં મમતા ઘણી છે, મોહ ઘણો છે, તું થોડોક મોહ રાખને એટલે હું હવે તારી સાથે મળી શકું. અત્યારે ભગવાન તારું ને મારું આતરું ઘણું છે, ઓલા શાંતિનાથ સ્વામીનું સ્તવન આપણે ગાઈએ છીએ અને એમાં કહે છે ને કે હું તો ક્રોધ કસાયનો ભર્યો, તું તો સમતા રસનો દરિયો. હવે તું સમતા રસનો દરિયો છું ને હું ક્રોધનો ભર્યો છું, તો હવે તું ક્રોધ કરને તો આપણે બે એક થાય, આમ કહેવાય ભગવાનને. એક એક વાતની તો સમજ, આ બધી તાત્વિક સમજ છે. અહીંયા પછી આ નામ બધા સરખા, કાયદો સરખો, અરે કાયદો જડ છે, આ જડની વાત નથી થતી, અહીંયા ચૈતન્ય પ્રકૃતિની વાત થાય છે. તો અહીંયા એ પ્રકારનું કહ્યું કે ભાઈ પ્રભુ સાથે મિલન કરવું છે, પ્રભુને પ્રતિ બનાવવા છે, પ્રભુ સાથે અભેદ સાધવું છે, તો પ્રભુની જે સ્વભાવ છે એની જે પ્રકૃતિ છે એના પ્રમાણે ભક્તએ કરવાનો છે. મારા પ્રભુ વિતરાગ છે તો મારે રાગી થઈને પ્રભુ સાથે મેળ થશે, મારો મેળ પડશે. મારો મેળ પ્રભુ સાથે રાગી થઈને ન પડી શકે. મોહન વિજયજી મહારાજનું એક સ્તવન છે, એમાં કહ્યું છે કે રાગી વિતરાગી શું પ્રીતડી રે, આ રાગી કેવી રીતે કરે વિતરાગની પ્રીતિ. પછી બહુ સરસ રીતે સ્તવનની અંદર જુદો જુદો માર્ગ આપ્યો છે, જ્ઞાનીઓ આ બધું સમજાવે છે કે પ્રભુની જે અવસ્થા સ્થિત છે એ એની અંદરનો પ્રતિકૂળ સ્વભાવ જેટલો આપણો છે એટલો નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે. પ્રભુ સાથે મેળાપ, પ્રભુ સાથે પ્રીતિ, પ્રભુ સાથે અભેદ, આ ક્યારે બની શકે? તો એ ભક્તની ફરજ છે કે જેટલી પ્રતિકૂળતા મારા પક્ષે છે, અનેક પ્રકારના દોષ મારા પક્ષે છે, પ્રભુ નિર્દોષ છે, તો પ્રભુમાં દોષ દાખલ કરવા કે મારે મારી નિર્દોષતા પૂર્ણ કરવી, મારા દોષને ટાળવા કે પ્રભુમાં દોષ દાખલ કરવા, શું કરવું, માર્ગ શું? પુષ્પમાળામાં કૃપાળુદેવે કહ્યું કે દોષને ઓળખી દોષને ટાળવા. આપણે કે આપણામાં જે દોષ હોય નો એટલા પ્રભુમાં દાખલ કરો એટલે બેયનું એક પણ થાય. ભગવાન જેવો હું એવો તું, હું લોભી તો તું લોભી, હું ક્રોધી તો તું ક્રોધી. અને આવો જગતમાં મેળ પડ્યો છે કહેવાતા ભક્તોનો ને ભગવાનનો, રાગી દ્વેષુદી કામી કપટી સ્ત્રી સંગી આયુધ સંગી વેર ઝેર અનેક પ્રકારના વિભાવો સાથે પરમાત્માનું સ્વરૂપ છે એટલે રીઝે અને ખીજે. એટલે એની ભક્તિમાં કેટલી બધી ચીવટ રાખવી પડે કે નહીં ને ગુસ્સે થઈ જશે તો કોણ ગુસ્સે થાય? પ્રભુ. એણે જેને દેવ માન્યો છે ગુસ્સે થાય, અને ગુસ્સે થાય તો શું કરશે તારો ભગવાન? તો કે ધનોત્પનોત કાઢી નાખશે, મને સુખેથી શાંતિથી રહેવા નહીં દે. બોલો, આ ભગવાન આની સાથે પ્રેમ કર્યો છે, અને પ્રેમ એટલા માટે કર્યો છે કે પોતામાં જેટલી પ્રતિકૂળતા છે એટલી એવો જ ભગવાન ગોતો છે કે આપણે આપણા દોષ કાઢવા ન પડે, અને આપણા દોષ જેવો જ આપણે ભગવાન ગોતી લ્યો એટલે વાંધો નથી. એનામાંય રાગ હોય, એનામાંય દ્વેષ હોય, એનામાંય ક્રોધ હોય, એનામાંય માન હોય, એનામાંય લોભ હોય, એનામાંય કપટ હોય, આવો ભગવાન ગોતીએ તો વાંધો આવે ખરો? આપણું બધું હાલે. અરે કોઈ દિવસ વિચાર આવ્યો છે કે વિતરાગ પરમાત્મા મારા ઉપર ગુસ્સે થશે? હું રોજ પરમાત્માની ભક્તિ કરું છું પણ આજનો મારો ક્રમ તૂટી જશે, કદાચ ન થયો, ન થયો તો પ્રભુ મારા ઉપર ગુસ્સે થશે, પ્રભુ ખીજ કરશે, એવું થયું? કદાચ મને લાગે કે આજ નથી કર્યું તો પ્રાયશ્ચિત લેવાનું, તો મારે લઈ લેવાનું છે, મારો પ્રભુ મને દંડ આપશે, એ શિક્ષા કરશે? નહીં કરે. રીઝ્યો સાહેબ સંગન પરિહરે રે, આ પ્રભુ આ પરમાત્મા એક વાર તારી સાથે એનું જોડાણ થયું કદી નહીં કરે, પણ તારે એની સાથે મળવા માટેની શરત એક જ છે કે એ જે શુદ્ધ ચૈતન્ય વૃત્તિમાં સમવસ્થિત થયા છે એમાં તું સમવસ્થિત થા. પ્રતિકૂલન જેટલું છે પ્રભુનું ને મારું, એટલું મારું પ્રતિકૂલન મારે દૂર કરવાનું છે, પ્રભુમાં આરોપણ કરવાનું નથી. અને મારી ધાતુમાંથી એટલે મારા સ્વભાવમાંથી, મારી પ્રકૃતિમાંથી એ સ્વભાવ, પ્રતિકૂળ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે. જેમ સંસારમાં એમ જ અહીંયા સ્ત્રી સમજે કે હવે જ્યારે મારે આ જ પતિ સાથે જીવન ગુજારવાનું છે અને આ જ ભાવ છે, તો પછી મારે મારી જેટલી પ્રતિકૂળતા છે એને ગૌણ કરી નાખવાની, વાત પૂરી થઈ ગઈ, મેટર ઇઝ ઓવર, સંસાર સરસ સુખેથી ચાલશે, સમાધાન કરી લેવાનું, એમ ઐક્ય થવાનો સંભવ છે. અને તે જ ધાતુ મેલાપથી એકવાર પરમાત્મા સાથે ધાતુ મેળાપ થયો, તે ભગવાન રૂપ પતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. સંસારમાં તો આવું કરવાથી એ મળેલો પતિ તે બહુ પૂરતો જ મર્યાદિત રહે, બીજા ભવે ન આવે, ગમે તેવો સારો હોય ને અનુકૂળ થયા હોય તો પણ એ પછી એમાં સીતાનો રામ, બીજા ભવમાં એ રામ આવે નહીં, એ પછી નવી ઘોડી નમોદા, અહીંયા તો બને જ નહીં. તો એ સમજીને પણ એકવાર પરમાત્મા સાથે જો આવું આપણું ઋણાનું બંધ થઈ ગયું, એકવાર વિતરાગ પરમાત્માની શ્રદ્ધા થઈ ગઈ, અરિહંત પરમાત્માની શ્રદ્ધા થઈ ગઈ, જીવ કદાચ ગમે તે ભવાંતરમાં જાય તો પણ એની શ્રદ્ધા અરિહંત સાથે છે. કર્મના યોગે આર્દ્ર કુમારનો જન્મ અનાર્ય દેશમાં થયો, અને અનાર્ય દેશમાં રાજા શ્રેણિક અને એ રાજા સાથે ઈરાન બાજુનો કંઈ દેશ હતો અરબસ્તાનનો, તો એની સાથેના સંબંધો થાય છે. તો સંબંધોમાં રાજાઓ એકબીજાને ભેટ મોકલતા હોય છે. અભયકુમાર શ્રેણિક મહારાજાના પુત્ર, એણે ત્યાં આર્દ્રકુમાર ત્યાંનો અનાર્ય દેશના રાજાનો પુત્ર છે એની સાથે દોસ્તી થઈ, સરખે સરખા બધા. તો હવે કહે છે કે એને ભેટ મોકલવું છે. શું મોકલવું? ભેટ મોકલવાના વિચારની અંદર અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતા. એને એટલો બધો વિતરાગ શાસન પ્રત્યેનો પ્રેમ હતો, પ્રભુ પ્રત્યેનો પ્રેમ હતો, એણે તો આ જન્મોજન્મ ઘટ કર્યો હતો પ્રભુ સાથેનો પ્રેમ. એને એમ થયું કે મારા ભાઈબંધને પણ પ્રેમ છે કે નહીં, ચાલો લાવ તપાસી લઉં આપણે. એટલે આપણે એને કાંઈ બીજું હીરા મોતી માણેક કે એવા લેબાસ કે સારા મજાના પોશાક કે આભૂષણ એ ભેટ નથી આપવા. એણે વિતરાગ પરમાત્માની એક કાષ્ટની પ્રતિમા બનાવી, ચંદનના કાષ્ટમાં વિતરાગ પરમાત્માની મૂર્તિ પ્રતિમા બનાવી, વિતરાગતાથી ભરપૂર, અને એ પેટીની અંદર બરોબર શણગારીને મૂકી અને મોકલી. આર્દ્રકુમારને મળી, પૂર્વજન્મનો સંસ્કાર જાગી બેઠો કે આ સ્વરૂપ મેં ક્યાંક જોયું છે, આને હું જેમ જાણું છું, આ કોણ છે પકડાતું નથી, આર્ય દેશના અનાર્ય દેશના સંસ્કારો નથી યાદ આવતું, ઘણું બધું કરે છે. અને એને અભયકુમાર સાથેનો સંપર્ક થાય છે. અભયકુમાર કહે છે કે અહીંયા તારે દર્શન કરવા હોય તે પરમાત્મા અહીંયા છે. ભગવાન મહાવીર શ્રાવસ્તીના બિરાજતા હતા. કથા એમ કહે છે કે આર્દ્રકુમાર ત્યાંથી આવ્યા, અનાર્ય દેશમાંથી મગધમાં આવ્યા, અભયકુમાર સાથે મળ્યા અને મને કે તમે જે પ્રતિમા મોકલી છે એના પ્રત્યે મારું મન બહુ ખેંચાય છે, મને એકદમ પૂજ્ય ભાવ આવે છે આ સ્વરૂપ પ્રત્યે, આવું કોઈ પ્રત્યક્ષ સ્વરૂપ હોય તો મને દર્શન કરાવો. અને અભયકુમાર ભગવાનની ધર્મસભામાં એને લઈ જાય છે. પ્રભુને જોતા જ આર્દ્રકુમારના બધા સંસ્કારો જાગી ઉઠે છે. અને ત્યાં કથા એમ કહે છે કે એને પ્રવજ્ઞા લીધી, દીક્ષિત થયા, આ કામ કરે છે. એકવાર જ્ઞાની પ્રત્યેનું બહુમાન, વિતરાગતા પ્રત્યેનું બહુમાન, એના સ્વભાવ અને એની પ્રકૃતિ અનુસાર જોડાવાની વૃત્તિ, અહમત્વ નહીં રાખવું, મમત્વ નહીં રાખવું, હઠ નહીં રાખવી, અહંકાર નહીં રાખવો, અહંભાવ નહીં રાખવો, અભિમાન નહીં રાખવું, પરમાત્માનું જેવું નિર્દોષ સ્વરૂપ છે એવું જ મારું થવું જોઈએ, તો મારા જીવનની અંદર જે આવા કાંટા છે એને હું દૂર કરીશ તો પ્રભુ સાથે ઐક્ય થશે, પ્રભુ સાથે અભેદ થશે. અને એ થયું હશે તો એ પરમ તત્વ છે, અને પરમ તત્વ હોવાને કારણે એની પ્રસન્નતા થશે તો તારો સાથ કદી નહીં છોડે, ગમે તે ગતિમાં ગયો હોઈશ. કૃપાળુ દેવે ઓલા ચુનીલાલજી મહારાજને કીધું કે જો તમે અમારા પ્રત્યે શ્રદ્ધા રાખશો તો મુનિ અહીં તો શું, પણ ભવાંતરમાં પણ તમે ક્યાંય ફસાયા હશો તો તમને ઉઠાવી લઈશ. શબ્દ પ્રયોગ કંઈ જેવો તેવો નથી, તમને ઉઠાવી લઈશું. કોઈ તિરંચની ગતિમાં હશો તમે, કોઈ એવા અજ્ઞાની હશો તો પણ અમે તમને ત્યાંથી, આ પરમ તત્વ કોઈને કોઈ સ્વરૂપમાં આવીને ઊભું રહેશે, આપણને ખબર પણ નહીં પડે, આપણું કલ્યાણ કરશે. કારણ કે રિઝ્યો સાહેબ સંગન પરિહરે, તે ભગવાનને ભક્તિ કરીને રીઝવા છે, પ્રસન્ન કર્યા છે. તો તારી ભક્તિ એળે નહીં જાય, અને એ પસંદ કરવામાં તે તારી વૃત્તિનું પરમાત્માની વૃત્તિ સાથે તારું પ્રતિકૂલન દૂર કર્યું છે, અને પ્રભાવ પરમાત્માની શુદ્ધ ચૈતન્ય વૃત્તિ સાથે તારી વૃત્તિનો મેળ કર્યો છે. તો કહે છે કે તારી ગતિ કર્મને કારણે જે થવી હોય થાય, પણ પરમાત્મા તને છોડશે નહીં, રઝળાવશે નહીં, આ સંસાર સાગરમાંથી પાર કરશે. આનંદ ગંજી એવો યોગ આપે છે, પ્રીતિનો યોગ એવો આપે છે કે અનંત કાળથી સંસારમાં રખડીએ છીએ, રઝળીએ છીએ, હવે છૂટવું હોય તો એક એવો આધાર ગોતી લે કે કદાચ આ ભવની અંદર ન થાય તો પણ ચિંતા કરીશમાં, એવો સ્વામી પકડ. આ ભવમાં તો આવા સ્વામી પકડીએ છીએ કે જે આપણા સંસારના જે કંઈ સુખો છે એ આપણને આપે છે, પણ હવે એવો સ્વામી પકડ કે ભવો ભવની અંદર ભવાંતરમાં પણ તારો સાથ ન છોડે અને તને આત્માનું કલ્યાણ મુક્તિ કરાવે, એની શરત આપે છે, એનું સ્વરૂપ આપે છે. પ્રીતિ યોગ એટલે પ્રભુની ભક્તિ પણ કેવી રીતે કરવી, તાલીઓ વગાડવાને કરવી નહીં, ભક્તિનું સ્વરૂપ આપે છે. ભક્તિનું સ્વરૂપ છે કે પરમાત્માને તું જો, અને એણે પોતાની જે કંઈ શુદ્ધ સ્વભાવની ચૈતન્ય વૃત્તિ જે રીતે પ્રભુ સેમાં છે સમાવસ્થિત, તો પ્રભુ પોતાના શુદ્ધ ચૈતન્યમાં સમાવસ્થિત છે, એમાં કોઈ પણ પ્રકારનો હવે ફેરફાર નથી. એમ હવે તારામાં જેટલી પ્રતિકૂળતા છે એ ધીરે ધીરે ઓછી કર, અને આવા પરમાત્મા સાથે પ્રેમ કર, તો તને આ જન્મમાં પુરુષાર્થ ઓછો પડે, કર્મનું બાહુલ્ય હોય, કદાચ એવા કોઈ યોગ ન પ્રાપ્ત થાય છૂટવાનો, તો પણ ભવાંતરમાં પણ તને આ પરમ તત્વ તારો હાથ જહેલા વિના નહીં રહે. જન્મો જન્મનો સોદો છે આ પ્રભુ સાથેનો પ્રેમનો, એ જન્મો જન્મનો સોદો છે. સંસારમાંથી છૂટવા માટેનો એક જ માર્ગ, પરમાત્મા સાથેની પ્રીતિ કરો. એ પ્રીતિ યોગ એવો હોવો જોઈએ કે સંસારમાં જેમ સ્ત્રીને એના સ્વામીનો જેવો યોગ છે, એવા સ્વામીના યોગની અંદર પણ એ કહ્યું કે અહીંયા હજી અપૂર્ણતા છે, પણ તું પૂરેપૂરી પૂર્ણતા કરજે. તારા સ્વામીની જે ચૈતન્ય વૃત્તિ છે, ધાતુ મિલાપ, એના ધાતુ સાથે એની વૃત્તિ સાથે તારી વૃત્તિનો મેળ કરવા પ્રયત્ન કરજે. એનો તારી સાથે થાય આવી ગાંડી દ્રષ્ટિ કરીશમાં, આવી વક્ર દ્રષ્ટિ રાખીશમાં, પ્રભુને અનુકૂળ તું થજે વૃત્તિથી. બસ આ વાત કરીને આનંદ ગંજીએ ચોથી કડી સમાપ્ત કરી છે. હજુ બે કડીનો સ્વાધ્યાય આપણો બાકી છે, અવસર કરીશું.